बड़े भाग मानुष संपावा।
રાજા પણ એવો પ્રજાપ્રિય છે, રાજા પણ એવા પ્રજાપાલક છે કે સત્સંગની ઘડીઓ સમસ્ત પોતાને રાજની પ્રજાને પણ આપી રહ્યા છે. રાજા આટલી સુંદર સત્સંગની, સંયમ અને સદાચારની વાત કરે અને તે પણ પ્રજાજનો સાથે, તો એક આદર્શ રાજ્ય, આદર્શ રાજા એવા ભગવાન શ્રીરામ. આપણે એમ વિચારીએ કે ભગવાનના પ્રાગટ્યથી આજ સુધીમાં અનેક રાજાઓ થઈ ગયા હશે, જેની કોઈ ઇતિહાસના પાને ગણતરી નહીં લેવાઈ હોય એવા હશે. છતાંય એ બધાનું શાસન જોયા પછીથી માત્ર રામરાજ્યને જ આજ સુધી આપણે યાદ કરીએ છીએ, અને આજે પણ ઈચ્છતા હઈએ તો આપણે રામરાજ્યને ઈચ્છતા હઈએ છીએ, બીજા કોઈ શાસનને ઈચ્છતા નથી. તો એ ભગવદ્ શાસન પ્રજાના પાલક તરીકે કેટલો સુંદર હશે, કેટલું લોકપ્રિય થયું હશે કે આજે પણ લોકમુખે લોકોની જીભે રામરાજની વાતો થતી હોય, અને આજે પણ એવા મહાપુરુષો, રાજપુરુષો રામરાજની સંકલ્પના કરતા હશે, રામરાજને માટે વિચાર પણ કરતા હશે કે એ રામરાજ્ય આટલું સુંદર હશે કે આટલા વર્ષો પછી એ લોકમાનસમાં જીવંત છે. લોક હૃદયની ચેતના સાથે રામરાજ્ય એટલું બધું વણાયેલું છે કે આજે પણ ભૂલાયું નથી, કારણ કે પ્રભુ સ્વયં પ્રજાપાલક છે અને ભગવાન સ્વયં પ્રભુ અને રાજા હોવા છતાંય કે છે હું તો પ્રજાનો સેવક છું, મારાથી કઈ પણ ભૂલ થતી હોય તો સહેજ પણ ભય રાખ્યા વગર ચોખ્ખે ચોખ્ખું કહી દેજો. જેમ ઘણાને આદત હોય છે ને, મેં તો મોડે મોડ કહી દીધું, આપણને કશાને બીક ના લાગે એવું કહેનારા હોય, એમાં શું હોય એ કોણ, પણ એ વસ્તુ જુદી છે. અહીંયા ભગવાન સ્વયં કહે છે કોઈ સહેજ પણ મારી ભૂલ રહેતી હોય ને તો એને જતી કર્યા વગર, આંખડા કાન કર્યા વગર, બીક રાખ્યા વગર જે હોય તે સાચે સાચું કહી દેજો. સોઈ સેવક મમ પ્રિયતમ સોઈ, અને હું એને મારો સાચો સેવક, મારો પ્રિયમાં પ્રિય પ્રજાજન માનીશ. મમ અનુશાસન માને, મારું અનુશાસન પણ કયું, મારી ભય, મારી ભૂલ હોય ને તો ભય રાખ્યા વગર સીધી જ કહી દેવું. મારું કાચું હોય તે સૌ કહેજો, જે કંઈ મારું ખોટું હોય મને સ્પષ્ટ કહી, જરાય મને એમાં આવેશ નહીં આવે, ગુસ્સો નહીં આવે, કોઈ પણ જાતનું ખોટું પણ નહીં થાય. રાજા સ્વયં શાસક તરીકે પોતાની ભૂલ બતાવનારને માટે એક આદર્શ પાત્ર ગણે છે. આજે તો જો કોઈની ભૂલ કાઢી હોય તો પછી એને બરાબર લઈ નાખે ને પૂરેપૂરો ઘરને રોટલા વગરનું કરી નાખે, તું મારી હામું આંખ કે આંગળી ઊંચી કરનાર તું કોણ. તો એ શાસન, એ રાજા એટલે હૃદય સિંહાસન પર છે, લોક હૃદયમાં એટલે બેઠેલા છે કે એક આદર્શ રાજ્ય, દરેક નિર્ભય હતો, કોઈ પ્રજાને કોઈ સજા જેવું હતું જ નહીં, કોઈ ત્યાં આગાડી અપરાધ જ નહોતો, જેલ નહોતી, સજાય નહોતી, કોર્ટ તો હોય જ ક્યાંથી. મમ અનુશાસન માને જોઈ, મારી આજ્ઞાનું જે પાલન કરશે, અત્યારે જે કહી રહ્યો છું તે આજ્ઞા કે જે હોય તે સાચે સાચું કહી દે. કહો મહી સબ ભય વિસરાય, નિર્ભય થઈને આ રામરાજના દરબારની અંદર નિર્ભય થઈને જે કંઈ કહેવું હોય તે સ્પષ્ટ કહેવાની દરેકને છૂટ છે, અને એટલા માટે કહ્યું એ જ મારો સેવક છે. કંઈ પણ અનિતિ દેખાય, હવે શાસકનામાં અનિતિ તો નો ભંડાર ભર્યો હોય, સાગર ભર્યો હોય, એનામાં ચારિત્ર અનૈતિકતા એ કઈ જોવા જ ના પડે. એની સામે જો સહેજ પણ બારીકાઈથી જો કછું સહેજ પણ જો મારી ભૂલ દેખાય, અનીતિ મારો અપરાધ દેખાય, અનીતિ દેખાય, તો પણ મને સહેજ પણ આમ ખચકાયા વગર સ્પષ્ટ કહી દેજો. અને કારણ આ મનુષ્ય શરીર એ સામાન્ય નથી, મનુષ્ય શરીર અત્યંત કિંમતી છે. આ મનુષ્ય શરીર કોઈ પશુ પક્ષીની માફક મળ્યું છે? ઉડીને ખાઈ પીને ચરીને ઊંઘીને પોતાના ભોગો ભોગવીને એને વેડફી નાખવું, એ જ એની કિંમત નથી. એની કિંમત માટે ભગવાન હજુ આગળ કહેશે કે મનુષ્ય શરીરનું લક્ષ્ય શું, કયું ધ્યેય, કયું લક્ષ્ય તમને માનવ શરીર પ્રાપ્ત થયું છે એનાથી શું મેળવવાનું છે, એ પણ ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દે. મેળવવાનું નથી, શું મેળવવાનું છે, કયે રસ્તે જવાનું છે, એ માર્ગ પણ ભગવાન સ્વયં કહે. કારણ પોતે નીતિ પ્રમાણે ચાલતા હોય, નૈતિકતા પોતાની રાજાની પાસે હોય, તો પ્રજાને પછી અનીતિ તરફ કેમ જવા દે. પ્રજા પ્રિય રાજા છે અને રાજા એ પ્રજાને, પ્રજા પણ એટલું જ ચાહે છે રાજાને કે બસ રાજા હો તો આવો હો. અને ભગવાને કેટલા હજારો વર્ષ સુધી રાજ કર્યું છે અને એ રાજ્ય વિકાસને લઈ જાય, સુખને માર્ગે લઈ જાય અને કંઈક ને કંઈક આપણના ઉત્કર્ષના માર્ગે લઈ જાય. તો પ્રજા પણ ઈચ્છે કે અમારો શાસક, અમારો પાલક હોવો જોઈએ, તો આવો જ હોવો જોઈએ અને એ ઘણા વર્ષો સુધી અમારી ઉપર રાજ કરે, અમારું રાજ્ય કરે, અમારી ઉપર નહીં. અમારું રાજ્ય આવો જ કોઈક શાસક, આવો કોઈક માણસ કરે એવું ઈચ્છે છે. એટલે અહીંયા અગાડી ભગવાને પણ કહ્યું કે જે મનુષ્ય શરીર મળ્યું છે એ અમથું નથી
મળ્યું.
મનુષ્ય શરીર મળવાની પાછળના ઘણા બધા કારણો, ઘણી બધી શક્તિઓ, ઘણી બધી પૂંજી મૂડી એમાં એકત્રિત થઈ હોય ને ત્યારે મનુષ્ય શરીરની હાટડી ખોલી શકાય. જેમ એક દુકાન ખોલવી હોય તો દુકાન ખોલતા પહેલા કેટલી મૂડી, કેવી મૂડી છે આપણી પાસે, કેટલી છે, એના ઉપરથી કયા પ્રકારની દુકાન ખોલવી. 5-25 રૂપિયા હોય ઝવેરીની દુકાન ખોલવાની હોય ખોલી શકે ઘર? બહુ હોય તો એક પાટિયા ઉપર કોસ્મિક લઈને ટાવર અગાડી બેસી શકે. બે પંચ પણ અહીંયા અગાડી તો આ મનુષ્ય શરીરની હાટડી છે ઝવેરીની માફક. અને રત્નો મળ્યા છે, ઝવેરાત છે, બે આંખ, આટલા દાંત, આંગળીઓ, એની ઉપરના નખ, આ જે કંઈ આ શરીર ઉપરના અંગો છે એ ઘરેણા રૂપ છે. એ ઘરેણું વેચાતું લેવા જાવ જોઈએ અને તેમાં સાચા સોનાનું લેવા જાવ જોઈએ, કેટલું કિંમતી હોય. તો ભગવાને આ બધા ઘરેણા સજાવી આવ્યા છે, એમાંનું એક ના હોય તો કેવો કદરૂપો લાગે. સારા દેખાવામાં ઘરેણા ખૂબ આમ આડા અવળા ઉભા ગોઠવી ગોઠવીને એ કરીને સરસ દેખાઈ છે, એકની પાછળ કાચની સામે ઉભા રહીએ. તો આ સજાવટ તો આપણી છે કે જેની કિંમત ચૂકવી, પણ ભગવાનની સજાવટ છે એમાંથી એક દાગીનો હટાવી લે ને પછી જુઓ જો આઈના સામે કેવા લાગીએ. તો આ માનવ શરીર આટલું બધું કિંમતી છે. ઘરેણા તો તમને એટલા બધા સુંદર નહીં દેખાડે કે જેટલા ભગવાને આ માનવ શરીર એવું વ્યવસ્થિત ગોઠવી આપ્યું છે કે તમે એમને સુંદર લાગે. તો એટલા માટે કહ્યું બળે ભાગ, ઘણું બધું ભાગ્ય હોય, કેટલું બધું સદભાગ્ય હોય ત્યારે જ આટલું સુવ્યવસ્થિત સુંદર મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. અને એ ભગવાને આપ્યું છે અને એ સામાન્ય બીજાને નથી મળતું. સુર દુર્લભ, અરે બીજા નહીં, પશુ પક્ષીઓને તો ના જ મળે, તો કીડા છે, પણ દેવો પણ જેને ઝંખે છે ભાઈ મનુષ્યનું શરીર મળે તો કેટલું સારું. પણ ક્યારે એક વસ્તુ યાદ રાખજો, શરીરની પણ કિંમત માણસે પોતાએ કરવાની. પણ માણસ પોતાના શરીરને વેડફ્યા કરતો હોય અને પોતાની ઉપર પોતાને જ ઘૃણા થયા કરતી હોય, જીવ્યા હવે શું, હવે હવે ઢહેડા કર્યા, હવે તો આવે તો ઉપર જવાય તો એટલો કઢાપો હોય, એટલો બળાપો હોય, અને આ શરીર માટે એટલી એને ચીડ ચડતી હોય, પણ મોત આવે ને તો પાછું તરત પાછો હટી જાય તો તો ને. પણ એમને બળાપો ને કઢાપો કર્યા એ આ માનવ શરીર એટલા માટે નથી મળ્યું, એની કિંમત કોડીની નથી. પણ એના માટે તો કહ્યું કે હીરા જન્મ અમોલ હે, કોડી બદલે જાય. કોડીના ભાવની અંદર આપણે એને કાટમાળ ની અંદર ભંગારમાં ના વેચી આવીએ છીએ, લ્યો મીઠાના ભાવે. તો માણસ પોતાના આટલા ભાગ્ય મહાભાગ્યશાળી એવા શરીરને કોળી બદલે, મીઠાના માટીના બદલે એમને આપે, લો ને લઈ લો ને, હવે મારે આમે કાઢી નાખવાનું જ છે, જે આલશો તે લઈ લઈશું, જેમ પસ્તી વેચવાની હોય ને હાર કઈ ઓછી તોલશો તો વાંધો નહીં. પણ અહીંયા આગળી સુરદુર્લભ કહ્યું, આ કોઈ સામાન્ય નથી, કિંમતી છે. અને એટલું બધું કિંમતી છે કે આપણે માનવો સ્વર્ગ ઈચ્છીએ છીએ અને સ્વર્ગના દેવતાઓ મનુષ્ય શરીર ઈચ્છે છે, પણ એ પણ મળતું નથી સુરદુર્લભ. અને સબ ગ્રંથની ગાવા, એક જગ્યાએ તુલસીદાસજી કહે છે હું અહીંયા માનસમાં કહું છું એટલું જ નહીં, અને ભગવાન સ્વયં કહે છે પોતાના શ્રીમુખે, અને ભગવાન પોતે જ ભગવાન સ્વયં હોવા છતાં, દેવોના પણ રાજા હોવા છતાંય એ માનવ શરીર લઈને આવ્યા છે. કેટલી વાર કૃષ્ણ બનીને આવે, ક્યારેક વામન બનીને આવે છે, ક્યારેક ભગવાન સ્વયં રામ સ્વરૂપે આવે છે, પણ સુરદુર્લભ ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે લઈને કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને આવે. પણ એ સુરદુર્લભ બધા જ ગ્રંથો એ ગાયું છે, એમને મળતું નથી પણ તમને મળ્યું છે. પણ સાચી વાત છે કે મફત મળ્યું હોય ને, નહીં જેવી કિંમતમાં મળ્યું હોય ને, તો આપણી સ્વતંત્રના જેવી દશા થાય. આપણી સ્વતંત્રતાના જે હાલ છે આઝાદીના, એ હાલ આપણે માણસના શરીરના કરી નાખીએ, કારણ મળ્યું છે હવે બસ ઓહો થઈ જાય. પણ જયારે બીજાને જોઈએ આમ સડતા ને સબડતા ને, ત્યારે એમ થાય કે આપણે માણસ તરીકે કેવા સારા લાગીએ. અને એમાંય આપણે ભગવત ભજન કરતા આવીએ આટલા વહેલા ઉઠી, અને સમયનો સદુપયોગ બચાવ કરીને, ઊંઘવામાંથી બાદ કરીને સમયને બચાવી એને સુવર્ણમય બનાવી, અને એવા સમયને નો આટલો સદુપયોગ કરતા આવીએ, ત્યારે એમ થાય કે નહીં બીજા કરતા આપણે કંઈક સુરદુર્લભ. અને એ મળેલા સમયનો પણ સદુપયોગ કરે ત્યારે એને સદગતિ ભગવદ ગતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે કહ્યું સુરદુર્લભ સબ ગ્રંથની. આપણા બધા શાસ્ત્રોએ માનવ શરીરની ખૂબ જ સરાહના કરી, ખૂબ પ્રશંસા કરી છે, અને એને ખૂબ જ કિંમતી માની.